તારીખ 29/9/1992 શ્રી સમયસાર ગાથા 15 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 45
શ્રી સમયસાર પરમાગમ ગદ્ય પદ્યાત્મક છે. ગદ્યમાં ટીકા કરતા કરતા પદની રચના પણ આચાર્ય મહારાજ થઈ ગઈ છે. અખંડિતમ અનાકુલમ જ્વલદ અનંતમ અંતર્બહિર મહપરમસ્તુન સહજમ ઉદ્વિલાસમ સદા ચિદુચ્છલન નિર્ભરમ સકલકાલમ માલંબતે યદેકરસ સમુલ્લ સમુલ્લસ લીલાયતમ. આચાર્ય દેવ કહે છે કે તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો. તેજ નો અર્થ અહીંયા પ્રકાશ કર્યો છે. મહ એટલે તેજ. આત્માનું સર્વોત્કૃષ્ટ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સંપૂર્ણ સ્વસંવેદન અમને હો એમ કહે છે. પ્રકાશ છે ને, વેદન લેવું છે પ્રકાશમાં. આ પ્રકાશ નહીં, પૂદગળના પરમાણુનો પ્રકાશ નહીં. અમને આત્માનું ઉત્કૃષ્ટ સ્વસંવેદન પ્રાપ્ત હો. મોક્ષ દશામાં જે સ્વસંવેદન હોય છે એ સ્વસંવેદનની ભાવના ભાવી છે. ઉચ્ચ કોટીની પર્યાયની ભાવના નીચેની દશાવાન મુમુક્ષુ જીવ ભાવે છે, જ્ઞાની પણ ભાવે છે, અને મુનિ હોય તો પણ ભાવે છે. દશાની ભાવના ભાવે છે છતાં પણ પર્યાય દ્રષ્ટિ થતી નથી. પર્યાયની અભિલાષા, પૂર્ણ પર્યાયની અભિલાષા એ કોઈ પર્યાય દ્રષ્ટિ થવાનું કારણ નથી. એ રાગ સહિત ઉત્પન્ન થાય છે, કેમ કે અંશ છે. એકનું પણ આંશિક જ્ઞાનનું એ તરફ જવું, પુરુષાર્થનું એ તરફ જવું એ રાગનું ઉત્પાદક થાય છે, પણ દ્રષ્ટિ મટવાનું એ કારણ ન થઈ શકે. કેમ કે જ્ઞાનીને અને મુનિને પણ હોય છે. એનું કારણ એ છે કે એમને સ્વરૂપ દ્રષ્ટિ તો પ્રાપ્ત છે અને સ્વરૂપ લક્ષ પણ છે. લક્ષનો વિષય ચર્ચાય છે ને આપણે. પર્યાયના લક્ષે પર્યાયની ભાવના પર્યાય દ્રષ્ટિને તીવ્ર કરી શકે છે, પણ સ્વરૂપ લક્ષે પર્યાયની ભાવના થાય તો દ્રષ્ટિને એ બદલાવી ન શકે. દ્રષ્ટિ એમને એમ રહે, લક્ષ પણ એમને એમ રહે, લક્ષ ન ફરે. એટલે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય હોય તો એટલી વાત છે કે મુમુક્ષુને તો સમ્યક દર્શનની પ્રાપ્તિની પણ ભાવના થાય, મને દશાની વાત આવે તો એવી દશા પણ મને હોય એવી ભાવના થાય, અને કેવળ જ્ઞાનાદી સંપૂર્ણ પર્યાયની મોક્ષની પણ તો એને અભિલાષા તો છે જ. એક ઉપાડો ત્યાંથી છે પૂર્ણતાના લક્ષે, તો એને એટલું લક્ષ રાખવાનું રહે છે કે આ ભાવના છે એમાં પર્યાય લક્ષ્ય ન થાય એટલે એને સાવધાની ને સાવચેતી રાખવાની છે. કેમ કે જ્ઞાનીઓને એવી ભાવના સ્વરૂપ લક્ષે થાય છે, અને જ્ઞાન દશા નથી થઈ ત્યાં સુધી પર્યાય દ્રષ્ટિ દ્રઢ ન થાય એટલી જાગૃતિ પૂર્વક એ ભાવના આવે તો એને નુકસાનનું કારણ ન થાય, અથવા પર્યાય દ્રષ્ટિ દ્રઢ થવાનું કારણ ન થાય. પર્યાય દ્રષ્ટિ દ્રઢ થવી કહો કે દર્શનમાં દ્રઢ થવો કહો, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના કે મોક્ષ દશાની ભાવના પણ દર્શન મોહની મંદતાનું નિમિત્ત થવું જોઈએ, તીવ્રતાનું નિમિત્ત થવું જોઈએ નહીં. જ્યાં સુધી દર્શન મોહ ઉપર ધ્યાન દેવાનું છે ત્યારે દર્શન મોહ ક્યાંય પણ વધે નહીં અને દર્શન મોહ ઘટે આ પ્રકાર પોતાને ખ્યાલમાં હોવો જોઈએ, નહીંતર ધાર્મિક ક્ષેત્રની પ્રવૃત્તિ પણ દર્શન મોહની વૃદ્ધિનું કારણ થઈ શકે છે અને થાય છે, અને અત્યાર સુધી એમ જ થયું છે. ચારિત્ર મોહ મંદ કર્યો છે અને દર્શન મોહ તીવ્ર કર્યો છે. પછી ઉપવાસ કરીને એમ કર્યું છે, ક્રિયાકાંડમાં પણ એમ કર્યું છે, અને શાસ્ત્રો વાંચીને પણ એવું જ કર્યું છે. કેમ કે એ બાજુ લક્ષ નથી, એ બાજુનો ખ્યાલ નથી, જાગૃતિ નથી કે દર્શનમાં વધે છે કે દર્શનમાં અહીંયા ઘટે છે. અહીંયા જ્યારે એ વાત સામે આવી છે કે આચાર્ય દેવ પોતે કહે છે કે તે ઉત્કૃષ્ટ તેજ પ્રકાશ અમને હો, એટલે અમારું સ્વસંવેદન, મને દશામાં તો પ્રચુર સ્વસંવેદન છે તો પણ તેમને તે અધૂરું લાગે છે, અને પરિપૂર્ણ સ્વસંવેદન એમને પ્રકાશિત થઈ જાય એવી ભાવના એમણે ભાવી છે. પણ સ્વરૂપ લક્ષે એ વ્યવહાર છે, જ્ઞાનીનો વ્યવહાર સ્વરૂપ લક્ષે જીના આજ્ઞા આધીન. જો બાહ્ય વ્યવહાર હોય કે અંતરંગ પરિણામ સહિતનો હોય પણ એ સ્વરૂપ લક્ષે હોય છે. આ એક ધ્યાન દેવા જેવી વાત છે. સ્વરૂપ લક્ષ હોય તો લક્ષ સ્થિર હોવાથી, લક્ષ બદલાતું નહીં હોવાથી દ્રષ્ટિ પણ બદલાતી નથી, એની દ્રષ્ટિ બદલાતી નથી. પર્યાય માત્ર તો વ્યવહારમાં જ જાય છે. મોક્ષ માર્ગનો પણ વ્યવહાર છે, અંદર અને બહારનો બંને, એક અશુદ્ધ વ્યવહાર છે એક શુદ્ધ વ્યવહાર છે. મોક્ષ માર્ગની પર્યાય પણ વ્યવહાર છે, તેની ભાવના પણ વ્યવહાર છે. સ્વભાવ સહિતની પૂર્ણ દશાની ભાવના વિકલ્પ આવ્યો ને આ તો, કે તે ઉત્કૃષ્ટ પ્રકાશ પરમમ ન અસ્તુ ન, એટલે અમને, નો અર્થ થાય છે અમને, અમને આવું પરમ તેજ પ્રકાશમાન હો, એટલો જે વિકલ્પ આવ્યો એ વ્યવહારનો વિકલ્પ છે એમ છે. ગુરુદેવ તો શુદ્ધ પર્યાયને પણ વ્યવહાર જ કહે છે, ત્રિકાળીને જ નિશ્ચય કહે છે. શુદ્ધ પર્યાય પણ વ્યવહાર, શુભ વિકલ્પ તો વ્યવહાર છે જ, પણ એ તો અસદભૂતમાં જાય છે. કેમ કે એ સ્વરૂપમાં એવા પ્રકાર નથી, રાગના ને વિકલ્પના માટે અસદભૂત વ્યવહાર છે, અને શુદ્ધ પરિણામ છે તે સદભૂત વ્યવહાર છે, સદભૂત ઉપચરિત વ્યવહાર છે. હા, પર્યાયનો ઉપચરિત છે, ગુણનો અનુપચરિત છે. કેમ કે પર્યાયનો અંશ છે એ વિલીન થઈ જાય છે, ક્ષણવર્તી છે, એટલે એક પદાર્થમાં પર્યાયનો ભેદ પાડવો તે ઉપચાર ભેદોપચાર છે, અને ગુણભેદને, સ્વભાવના ગુણભેદને જોવા તે અનુપચાર છે, તે સદ્ભૂત અનુપચાર છે. સાતમી ગાથા, એ સાતમી ગાથાનો વિષય. પહેલા ત્રણ વ્યવહાર અસદભૂત ઉપચાર ને અનુપચાર, અને સદભૂત ઉપચાર એ છઠ્ઠી ગાથામાં લીધા. ચાર વ્યવહાર લે છે ને ગુરુ. ગુરુદેવ આટલું સ્પષ્ટ કર્યું એમાંથી કાઢીને, બીજાનું કામ નથી. બે ગાથામાંથી જે ચાર વ્યવહારનો વિષય કાઢીને એનો નિષેધ કર્યો છે આચાર્ય દેવે, નિષેધ કર્યો છે, પણ એમણે ચાર વ્યવહારના ભેદ ખુલ્લા નથી કયા. ગુરુદેવે ખોલીને કહી દીધું કે આમાં ચાર પ્રકારના વ્યવહાર આવે છે, અને ચારેયનો નિષેધ આ ગાથા કરીને નાયક ભાવનો આદર કરે છે. શાસ્ત્રમાં આવે છે પણ એ નયના શાસ્ત્રોમાં આવે છે, જ્યાં નય ચક્ર આદિ જે હોય એ બધા શાસ્ત્રોમાં એટલે ગુરુદેવ તો જ્યાં જ્યાં પોતાને ભાઈસું છે ત્યાં ત્યાં બધે ખોલ્યું છે, પણ આચાર્ય દેવે નથી ખોલ્યું ને ગુરુદેવે ખોલ્યું છે એમ કહેવાનું. આચાર્ય દેવે ચાર ભેદના વ્યવહાર ત્યાં સ્પષ્ટ ખોલીને નથી કહ્યા, ગુરુદેવે ચારે વાત ખોલીને કરી છે. ત્યાં પ્રકરણ અનુસાર આચાર્ય દેવનું તો શું છે કે વિકલ્પ જેટલો ચાલી જાય એટલો ચાલી જાય. શું વિકલ્પ ચાલી જાય એટલો ચાલી જાય, છે જે લખાઈ જાય એટલું લખાઈ જાય, એ સહજ દશા એવી છે. અને અંદરમાં લીન થતા જાય છે, લીન થતા જાય છે, એ નીકળ્યું એટલું નીકળી ગયું. કેવળ જ્ઞાનની લબ્ધિ તો ચોથા ગુણ સ્થાને પ્રાપ્ત થઈ છે અને પોતે તો છઠ્ઠે સાતમે ઝૂલી રહ્યા છે, એટલે સામર્થ્ય તો ઘણું છે અને ઓછું કહે તો પણ એમાં ઊંડાણ અને ગંભીરતા ઘણી હોય છે. એ પછી નીચેના ગુણસ્થાનવાળા જ્ઞાનીઓ એમાંથી ખોલી ખોલીને બતાવે છે. તો ભલે અહીંયા સંક્ષેપમાં લખ્યું હોય પણ આચાર્ય મહારાજને આટલી ઊંડાણથી વાત કરવી છે એમ આચાર્ય દેવના પેટમાં જઈને વાત કાઢી લે છે. તો પર્યાયનો વિષય આવે ને, તો કે પર્યાયની ભાવના હોય થાય ખરી કે હા થાય ખરી, મુમુક્ષુને પણ થાય, જ્ઞાનીને પણ થાય, મુનિને પણ થાય છે, પણ તે પર્યાય દ્રષ્ટિનું કારણ નિયમથી થાય એવો સિદ્ધાંત નથી. પર્યાયની ભાવના થાય એટલે પર્યાયની દ્રષ્ટિ થાય એવો કોઈ નિયમ નથી. એવો નિયમ હોય તો જ્ઞાની મુનિ બધા મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, અપૂર્વ ઉસર્ગાવાળા પણ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. એ ભાવના સહજપણે વ્યવહારનો વિકલ્પ ઉત્પન્ન થાય ત્યારે આવ્યા વિના રહેતી નથી. જ્ઞાનીને અને મુનિને એક જે પર્યાય દ્રષ્ટિમાં રહેલા છે એવા મિથ્યા દ્રષ્ટિ મુમુક્ષુ જીવોને એ સાવધાની રાખવા યોગ્ય છે કે કોઈ પણ અધ્યાત્મ પર્યાયનો મહિમા કરવામાં આવે તો પણ મહિમા કરનારે દ્રવ્યના લક્ષ્ય મહિમા કર્યો છે એ વાત પોતાના જ્ઞાનમાં બરાબર જળવાઈ રહેવી, નહીંતર એનું વજન પર્યાય ઉપર વીવું જાય, વીવું જાય તો પર્યાય દ્રષ્ટિ દ્રઢ ચૈતન્યના પરિણમનથી ભરેલું છે એવું જે સ્વસંવેદન છે તે ચૈતન્યનું ભરપૂર પરિણમન છે એમ કેવું છે. શું ચૈતન્યનું એ ભરપૂર પરિણમન છે, કેવળ જ્ઞાનમાં જે સ્વસંવેદન છે એ ભરપૂર ચૈતન્યનું પરિણમન છે. જેમ મીઠાની કાંકરી એક ક્ષાર રસની લીલાનું આલંબન કરે છે એટલે કે સર્વતઃ શું એક ક્ષારપણાને સર્વતઃ એક ક્ષાર રસપણાને લીધે મીઠાના એક એક પરમાણુમાં ખારો રસ ઘણો ભર્યો છે તેવી રીતે શું તેમજ જે તેજ એક જ્ઞાન સ્વરૂપને અવલંબે છે એ સ્વસંવેદનનું અવલંબન જ્ઞાન સ્વરૂપ આત્મા છે એમ કહે છે. શું એટલે એમાં અત્યંત જ્ઞાનનો રસ અત્યંત જ્ઞાન વેદનનો રસ પ્રગટ થયેલો છે એટલે મીઠાના દ્રષ્ટાંતે એની અંદર ભરપૂર જ્ઞાનનું વેદન છે સ્વસંવેદન છે એવો એ જ્ઞાન જ્ઞાન રસથી ભરેલું સ્વરૂપને અવલંબે છે. એક રસમ આલંબતે એક જ્ઞાન રસ, જ્ઞાન રસનો અર્થ કર્યો કે સ્વરૂપને અવલંબે છે. એક રસમ આલંબતે, એક રસ કંદ છે આત્મા, જ્ઞાન રસનો કંદ છે, એને અવલંબીને એકાકાર થયેલું એ પરિણમન છે, જે તેજ અખંડિત છે, એમાં ખંડ ખંડ પડતો નથી, ઉપયોગ ફરતો નથી, એમાં ઓછું થાય ને વધે, વધીને ઘટે, ઘટીને વધે, એવો પ્રકાર હવે થતો નથી, પરિપૂર્ણ થઈ ગયું એટલે અખંડપણે એવું ને એવું પરિપૂર્ણ જેનું પ્રગટ થવું છે, જે તેજ અખંડિત છે, જ્ઞેયોના આકાર રૂપે ખંડિત થતું નથી, જ્ઞેયોના આકાર પ્રતિભાસે તો પણ જ્ઞાન તેથી ખંડિત થતું નથી, અનેક જ્ઞેયોના આકારો તે જ્ઞાનને ખંડિત કરી શકતું નથી, અખંડ જ રહે છે, જ્ઞાન સામાન્ય પણ અખંડ રહે છે, નીચે તો જ્ઞાન સામાન્ય પણ એ તો એનો જ નમૂનો છે ને, એનો તો સેમ્પલ છે ને, ત્યાંથી તો ઓળખાય છે, પણ અહીંયા તો જ્ઞાન વિશેષ ને જ્ઞાન સામાન્ય ક્યાંય ખંડિત પણ થતું નથી, કેવળ જ્ઞાનમાં લોકાલોક પ્રતિભાસે તો કેવળ જ્ઞાન ખંડિત ન થાય, તેમ નિરવશેષ અંતર્મુખ ઉપયોગ છે, એમાંથી એક અંશે પણ ઉપયોગ બહાર જાય એમ નથી થતો, ત્યાં અંતર્મુખ ઉપયોગ રહે અને લોકાલોક એની અંદર પ્રતિબિંબિત થઈ જાય, એવી રીતે એવું અખંડિત છે, એ ઉપયોગને ખંડિત નથી કરી શકતો, જ્ઞેયોના આકાર રૂપે ખંડિત થતું નથી, શું અખંડિત છે એટલે શું, કે જ્ઞેયોના આકારો ઉઠવા છતાં પણ એ ખંડિત થતું નથી, અખંડ જ રહેશે, શું પાણીમાં અનેક તારા દેખાય, પાણી રાત્રે અંધારી રાત હોય અને શાંત જળ હોય તળાવનું, તો પાણીના તળાવને જોતા, તળાવના પાણીને જોતા પાણીની સાથે સાથે તારા પણ દેખાઈ જાય છે, એવી રીતે કેવળ જ્ઞાનમાં આત્માને જોતા જોતા લોકાલોક પણ એમાં જણાઈ જાય છે, કેમ કે લોકાલોકનું પ્રતિબિંબ છે ત્યાં, તે જ અખંડિત છે, જ્ઞેયોના આકાર રૂપે ખંડિત થતું નથી, જે અનાકૂળ છે એટલે કે જેમાં કર્મના નિમિત્તથી થતા રાગાદી રાગાદીથી ઉત્પન્ન આકુળતા નથી, એ એવું નિરાકુળ છે, સંપૂર્ણ નિરાકુળ છે, કે કોઈ કર્મના નિમિત્તે ત્યાં આકુળતા ઉત્પન્ન થતી નથી, રાગાદી પણ ત્યાં 12મા ગુણ સ્થાને તો એ ખલાસ થઈ ગયા છે, એટલે 13મા ગુણ સ્થાને પૂર્ણતા પ્રકાશિત થઈ, મોક્ષ દશા સદેહે ઉત્પન્ન થઈ, ત્યાં રાગાદી પણ ઉત્પન્ન થતા નથી, ચાર અઘાતી કર્મનો ઉદય છે તો પણ રાગાદી ઉત્પન્ન થતા નથી, શરીર ઔદારિક માંથી પરમ ઔદારિક શરીર થઈ ગયું અરિયંત દેવને, ઔદારિક માંથી તો પણ એના નિમિત્તે રાગ નથી થતો, કે ચાલો શરીર તો સારું થઈ ગયું, આવું મજાનું શું સુંદર શરીર થઈ ગયું, એકદમ અતિશય સુંદર શરીર થઈ જાય છે, મુનિ દશામાં રોગિષ્ઠ હોય, રોગથી ઘેરાયેલું હોય, તપશ્ચર્યા આદિથી નબળું પડી ગયેલું હોય, એકલા હાડકાને પાસળા દેખાતા હોય, શું જ્યાં અરિયંત દશા થાય એટલે સમ ચતુરસ્ર સંસ્થાન, ઓરસ ચોરસ પદ્માસન હોય તો આમ ચોરસ લાગે એકદમ, શું એટલો ભાગ અહીંયા જેને કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાનું હોય છે, પહેલેથી એમનો દેહ એ પ્રકારનો હોય છે, સમચતુરસ્ર સંસ્થાન, એ સંસ્થાન નામ કર્મ છે, એમાં પણ એ સમચતુરસ્ર સંસ્થાનને પ્રાપ્ત થયેલા હોય છે, એ પદ્માસને બેસે તો ઓરસ ચોરસ લાગે, ના લંબચોરસ ન લાગે, ખાસ કરીને બાહુબલી ભગવાનની જે પ્રતિમા છે એમાં એ ઘાટ બહુ સ્પષ્ટ છે, કાયનો ભાગ એકદમ ઓળો છે, ઘણા પ્રતિમાઓ એવા બનાવવામાં આવે છે, આપણે ભાવિ તીર્થંકર ભગવાન છે એમનો પણ બીજા પ્રતિમાઓ કરતા ઘાટમાં એ વિશિષ્ટતા છે, ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવી જાય. તો તે સારું થયું, શરીર સુંદર થયું. શું તીર્થંકર દેવના શરીરને તો શરીરના દર્શન કરે તો એને ભૂતકાળના ભાવ ભવોનો દર્શન જ્ઞાન થઈ જાય છે, પાછલા ભવોનો એવું બને છે. ઘણાને, બધાને નહીં પણ ઘણાને એવું બને છે. એવું સરસ શરીર થઈ ગયું. શું લાલ રંગનું શરીર હોય તો લાલ માણેક હોય એવું લાગે, લીલા રંગનું શરીર હોય તો નીલમનો પન્નો હોય પથ્થર એવું લાગે, પારદર્શક, પાછો પારદર્શક એવું લાગે. લાલ પણ પારદર્શક હોય, પીળું સોના જેવું હોય તો પણ પારદર્શક લાગે, પીળો કોઈ પથ્થર હોય પારદર્શક એવું. શું સફેદ હોય તો સ્ફટિક જેવું લાગે, આ સ્ફટિકની પ્રતિમા છે એવું લાગે, કાળું હોય તો પણ એવું પારદર્શક લાગે. હા, એવા પથ્થર મળતા નથી ને અત્યારે, તો એવા રત્નોની કિંમત ક્યાંથી હોય, પણ એવું શરીર થઈ જાય સુંદર ઘાટીલું. શું એક એક અવયવમાં કુદરતી નમણાશ, એ બધું સર્વાંગ સુંદર શરીર હોય. એ કર્મના નિમિત્તે એમને રાગની ઉત્પત્તિ થતી નથી, બીજાને થાય, રાગી જીવને થાય પણ પોતાને ન થાય, વિતરાગને ન થાય. બીજા તો સ્તુતિ કરવા માંડે, ભગવાનના શરીરની સ્તુતિ કરવા માંડે. શું ઓ આપણા શરીરની સુંદરતા, આપણા શરીરનું તેજ, શું એની બધી સ્તુતિ કરવા માંડે. જાણે દશે દિશાને ઉજળી કરે છે, આવે છે કે નહીં આપણે 31, 32, 33 ગાથાનો બધા કળશ એવી એની શરીરની સ્તુતિ કરે ભક્તો, એવું શરીર હોય છે. પણ એ રાગીને રાગની ઉત્પત્તિનું કારણ છે, વિતરાગને એ રાગની ઉત્પત્તિનું કારણ નથી થતો. કર્મના નિમિત્તથી થતા રાગાદિથી ઉત્પન્ન આકુલતા નથી, અને જ્યાં રાગ ઉત્પન્ન થયો ત્યાં આકુલતા ઉત્પન્ન થાય, થાય ને થાય જ. અલ્પ રાગ થાય તો પણ અલ્પ આકુલતા થાય. આત્મ સ્વભાવનો વિકલ્પ થાય, સ્વભાવના લક્ષે, હો લક્ષ વગરનો વિકલ્પ તો ઘણો સ્થૂળ હોય છે, કેમ કે જ્ઞાનમાં વસ્તુ જ ન દેખાતી હોય અને એ વિકલ્પ કર્યા કરે, એ વિકલ્પ તો ઘણો સ્થૂળ હોય છે. પણ સ્વરૂપ લક્ષમાં આવ્યા પછી સૂક્ષ્મ વિકલ્પ ઉત્પન્ન થાય તો પણ એમાં આકુળતા છે. જ્ઞાનમાં નિરાકુળતા છે અને વિકલ્પમાં આકુળતા છે. એવી આકુળતા ત્યાં પૂર્ણ દશા ઉત્પન્ન થાય ત્યાં ઉત્પન્ન થતી નથી, એવી દશાની ભાવના ભાવી છે. જે અવિનાશીપણે અંતરંગમાં અને બહારમાં પ્રગટ દેદીપ્યમાન છે અથવા જાણવામાં આવે છે, અંતર બહિર જ્વલત, જે અવિનાશીપણે, શું જેનો કદી હવે નાશ થવાનો નથી, એ અંતરમાં પણ પ્રકાશમાન છે, પોતાના પણ પૂર્ણ સ્વરૂપને જાણે છે, બહારમાં પણ એ પ્રકાશમાન છે, સર્વ વસ્તુ જાણવામાં આવે છે. જે સ્વભાવથી થયું છે કોઈએ રચ્યું નથી, એવું જે પ્રકાશરૂપ તેજ છે, એ કુદરતી જે સ્વરૂપમાં સ્વભાવમાં છે તે પ્રગટ થયું છે, કોઈ પણ બીજા દ્રવ્યભાવની મેળવણીથી ઉત્પન્ન થયું નથી, સંયોગિક નથી તત્વ, એ સ્વાભાવિક છે, એટલે કોઈથી રચાયેલું નથી, અને હંમેશા જેનો વિલાસ ઉદય રૂપ છે, સદા ઉદ્વિલાસમ, જેનો પરિણમન, વિલાસ એટલે જેનો પરિણમન, જેનો આનંદ સહિતનો પરિણમન, એવું ઉદય એટલે પ્રગટ થવું, જે એક રૂપ પ્રતિભાસમાન છે અને એક સરખું પૂર્ણપણે બધા જ અવિભાગ પ્રતિચ્છેદો જેમાં પ્રગટ થઈ ગયા છે, એવું જે એક રૂપ પ્રતિભાસમાન છે, એ રીતે અહીંયા 15મી ગાથા પૂરી કરીને આચાર્ય મહારાજે પૂર્ણ દશાની ભાવનાને ભાવી છે, એવું અમને પ્રકાશમાન હો, એ તો શરૂઆતથી લીધું છે. આ ગ્રંથની ટીકા શરૂ કરતા જ આચાર્ય દેવ અમરચંદ્રાચાર્ય દેવ કહે છે કે આ ટીકા કરતા કરતા અનાદિથી અમારી જે કલ્માશિત પરિણતિ છે એની વિશુદ્ધિ દશાની ભાવના છે કે નહીં? હે, દશાની ભાવના વ્યવહારના વિકલ્પમાં આવ્યા વગર રહેની મુક્ષુને પણ આવે અને કોઈ પણ કોટિના સાધકને છદ્મસ્ત અવસ્થામાં આવે છે. આચાર્ય પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપ જ્યોતિ સદા પ્રાપ્ત રહો. આચાર્ય દેવે પ્રાર્થના કરી છે. જો જયચંદજીએ શું કહ્યું? અર્થના અને પ્રઅર્થના. અર્થનામ પ્રયોજન, પોતાનું પ્રયોજન પર્યાયની પૂર્ણ શુદ્ધિ થવી તે છે, એવું વિશેષપણે ભાવના ભાવી છે પ્રયોજનની, એટલે એને પ્રાર્થના કહેવામાં આવે છે. અર્થ મૂળ શબ્દ અર્થ છે, અર્થરૂપ ભાવના, અર્થની ભાવના તેને અર્થના કહીએ, એની વિશેષ ભાવનાને પ્રઅર્થના નામ પ્રાર્થના કહીએ. પ્ર વત્તા અપ્રા થાય છે એને પ્રાર્થના કહેવામાં આવે છે. શું આચાર્ય મહારાજે એની પ્રાર્થના કરી છે કે આ જ્ઞાનાનંદમય એકાકાર સ્વરૂપ જ્યોતિ, કેવળ જ્ઞાનની જ્યોતિ અમને સદાય પ્રાપ્ત રહો. એમને પ્રગટ થઈને સદાય એવી આત્મ કેવળ જ્ઞાનની જ્યોતિ અમને પ્રગટ રહ્યા કરો, એવી અવિનાશી પદની ભાવના આવી છે. હવે આગળની ગાથાની સૂચનીકાર સૂચના રૂપે શ્લોક કહે છે. હવે શું કહે છે કે જે સાધક દશા છે એમાં ત્રણ ભેદ લીધા છે, દર્શન જ્ઞાન અને ચારિત્ર. શું એ ત્રણ હોવા છતાં એ ત્રણેયનું એકત્વ હોય છે, ત્રણ જુદા જુદા ક્યારેય રહેતા નથી. કોઈ એમ કહે કે સમ્યક દર્શન થાય ત્યારે ચારિત્ર હોતું જ નથી, તો કે સર્વાંશે એવું બની શકે નહીં. કોઈ એમ કહે કે ચારિત્ર તો અમે ઘણું પ્રાપ્ત કર્યું છે, દીક્ષા લઈ લીધી છે, એટલે ચારિત્ર તો અમારામાં ઘણું છે, પણ અમારે હજી શ્રદ્ધા જ્ઞાન બાકી રહી ગયા છે, એવું કોઈ દિવસ બને નહીં. દર્શન જ્ઞાન અને ચારિત્ર છે એ ત્રણે એક જ સાથે હોય છે, અભેદપણે હોય છે, એવી સૂચના અહીંયા કરવી છે. એષ જ્ઞાન ઘણો નિત્યમ આત્મા સિદ્ધિ અભિપ્સુભિ સાધ સાધક ભાવેન દ્વિધા એક સમ ઉપાસિતામ. શ્લોકાર્થ: એષ જ્ઞાન ઘન આત્મા, એટલે કે આ પૂર્વે કહેવાઈ ગયેલો જ્ઞાન સ્વરૂપ આત્મા છે, તે સ્વરૂપની પ્રાપ્તિના ઈચ્છક પુરુષોએ, એટલે જેણે સ્વરૂપનો અનુભવ કરવો છે એવી જેની ઈચ્છાને ભાવના છે, અભિપ્સુભિ ભાવનાવાળા એવા પુરુષોએ સાધ્ય સાધક ભાવના ભેદથી બે પ્રકારે, શું સાધ્ય સાધક ભાવના ભેદથી બે પ્રકારે, એક જ નિત્ય સેવવા યોગ્ય છે તેનું સેવન કરો. તો કે સાધક દશામાં દર્શન જ્ઞાન ચારિત્રથી સાધવામાં આવે છે, અને સાધ્ય દશા તો કેવળ જ્ઞાન છે, પણ બંનેના અવલંબનમાં તો એક જ, એટલે જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે એક જ ઉપાસવામાં આવે છે, અને તે જ ઉપાસવા યોગ્ય છે. સાધક ભાવે પણ જ્ઞાન સ્વરૂપ આત્મા ઉપાસવા યોગ્ય છે, અને સાધ્યમાં પણ જ્ઞાન સ્વરૂપ આત્માની જ ઉપાસના રહેલી છે, એવા પ્રકારનું સેવન કરો, એવું પરિણમન કરો. એટલે પરિણમનમાં બે ભેદ છે, સાધક અને સાધ્યપણું, તો પણ તેની જાતિ એક છે, તેનું આલંબન એક છે, તેની જાતિનો પ્રકાર પણ એક જ છે, એમ લેવું છે. કેમ કે એક જ્ઞાન સ્વરૂપ આત્માને ઈચ્છનારા પુરુષો બે પ્રકારના પરિણમનમાં આવે છે, પહેલા સાધક પરિણમનમાં અને પછી સાધ્યમાં. સાધ્યમાં પૂરું પરિણમન છે, સાધકમાં અધૂરું પરિણમન છે, પણ જાતિ એક જ છે. કેમ કે બંનેના અવલંબન એ જ્ઞાન સ્વરૂપી આત્મા છે, બીજા કોઈનું અવલંબન નથી એની અંદર. એટલે તે એક જ સેવા યોગ્ય છે. કોણ? જ્ઞાન સ્વરૂપ આત્મા. બે પ્રકારે, એટલે સાધક ભાવે પણ જ્ઞાન સ્વરૂપ આત્મા સેવા યોગ્ય છે, અને સાધ્ય ભાવે પણ જ્ઞાન સ્વરૂપ આત્મા જ સેવા યોગ્ય છે. બીજું કોઈ સેવાનું સેવા કરવાનું સ્થાન છે નહીં, બીજી કોઈ ચીજ નથી. એક આત્મા જ અવલંબવા યોગ્ય છે, બીજું કોઈ અવલંબન છે, અથવા એકના અવલંબને જ બધી દશા પ્રગટે છે. સાધક દશા પણ જ્ઞાન સ્વરૂપ આત્માના અવલંબને પ્રગટે છે, અને સાધ્ય દશા પણ આત્માના અવલંબને જ પ્રગટે છે, અને તેમ જ કરવા યોગ્ય છે. એક આત્માની જ સેવા કરવા યોગ્ય છે, એ જ સેવા યોગ્ય છે, બીજું કાંઈ સેવા યોગ્ય નથી. આ ટોટલ માર્યો. પોતાનું શુદ્ધાત્મ પદ છે, પરમાત્મ પદ છે, તે એક જ સેવા યોગ્ય છે, અને બીજું કાંઈ સેવા યોગ્ય નથી. તો સાધક દશામાં તો ઠીક, પણ સાધ્ય દશામાં તો એમાં પણ એ જ છે, બીજી કોઈ વાત એમાં રહેતી નથી. વાત કોઈ બદલાઈ જતી નથી, ફરી જતી નથી. સેવા યોગ્ય છે એટલે ઉપાસવા યોગ્ય છે, અવલંબન લેવા યોગ્ય છે, એમ છે. શું છે, ફેર છે કઈ? નહીં, બે ભેદ કેમ પડ્યા? કે પર્યાયમાં બે ભેદ પડે છે. શું ભેદ? બે પર્યાયમાં પડે છે. જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે સેવન કરવા યોગ્ય છે, તેનું સેવન કરો એમ કહ્યું. કોને સેવન કરવું? કે જેને સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, જ્ઞાન સ્વરૂપ આત્માની પ્રાપ્તિ કરવી છે, એટલે કે અનુભવ કરવો છે. તેને કેવી રીતે કરવું, કેવા પ્રકારે કરવું? તો કે એમાં બે ભેદ પડશે, એક સાધક પણ અને એક સાધ્ય પણ. સાધ્ય પૂર્ણ અવસ્થા છે, અહીંયા સાધક છે, એ સાધક અવસ્થા છે, આરાધક અવસ્થા છે, અને સાધ્ય છે તે પૂર્ણ અવસ્થા છે. એ બંને પ્રકારે એક આત્મા જ સેવા યોગ્ય છે, બીજું કાંઈ સેવા યોગ્ય નથી. એટલે આત્મા છે તે સેવ્ય છે, અને સાધ્ય સાધક ભાવ છે તે સેવા છે, એમ છે. સાધક ભાવ પણ સેવા છે, અને જે સાધક ભાવ થતાં થતાં પૂર્ણ થઈ ગયું, તો કે એ પણ એની સેવા જ છે, બીજું કાંઈ નથી. બંને આત્માની જ સેવા છે, બીજું કાંઈ નથી, એમ લેવું છે. હા, દ્રવ્ય સેવ્ય છે એ તો કહ્યું, કે આ પૂર્વ કથિત જ્ઞાન સ્વરૂપ આત્મા છે તેનું સેવન કરો. ત્યાં અલ્પ વિરામ છે. હવે વચ્ચેની બધી વાત કાઢી નાખો આપણે એક વાર, અને સીધું વાંચો કે આ જ્ઞાન સ્વરૂપ આત્મા છે તેનું સેવન કરો. કેમ કે તે નિત્ય સેવા યોગ્ય છે, તે એક જ નિત્ય સેવા યોગ્ય છે. સેવા યોગ્ય છે એમ કહો કે ઉપાસ, મૂળ શબ્દ તો ઉપાસના પડ્યો છે, ઉપાસ્યતામ. સમ ઉપાસ્યતામ એટલે સમ્યક પ્રકારે ઉપાસવા યોગ્ય, સમ્યક પ્રકારે એટલે અભિમુખ થઈને ઉપાસવા યોગ્ય. શું? જ્ઞાન સ્વરૂપે આત્માને અભિમુખ થઈને ઉપાસવા યોગ્ય છે. બે પ્રકારે એની ઉપાસના થાય છે, એક સાધક દશામાં અને એક સાધ્ય દશામાં, એમ કહેવું છે. ફેર પડતો નથી. કેમ કે સાધ્ય સાધક ભાવે ન, એ ત્રીજી વિભક્તિ એક સાથે વાપરી છે. ભાવ દ્વારા, તો સાધક પણ ભાવ અને સાધ્ય પણ ભાવ, તે દ્વારા ભાવે ન. સંસ્કૃત ભણ્યા એને ખ્યાલ આવે, ત્રીજી વિભક્તિ બેયને વાપરી છે. સાધક ભાવને ત્રીજી વિભક્તિ વાપરી છે. ત્રીજી વિભક્તિ એટલે સાધન થી વડે, એ ત્રીજી વિભક્તિ છે. તો સાધક ભાવ વડે અને સાધ્ય ભાવ વડે, સાધ્ય સાધક ભાવે ન, એક સાથે લીધો છે ને શબ્દ, પછી બીજો શબ્દ જુદા પડ્યો કે દ્વિધા એટલે બે પ્રકાર છે. શું દ્વિધા એટલે? એવા બે ભેદ છે સાધક સાધના, પણ એક સમુપાસતા, પણ એક આત્મા સમ્યક પ્રકારે અભિમુખ થઈને ઉપાસવા યોગ્ય છે એમ છે. બહુ અર્થ ચોખ્ખો છે એનો, કે જુદું જુદું પાડીને લીધું છે ને, સાથે સાધક ભાવે ને એકનો અર્થ કરે છે. એક હવેમાં એક આત્મા લીધો છે, એક જ સમુપાસતામ એટલે સેવા યોગ્ય ઉપાસવા યોગ્ય છે. ઉપાસનીય છે તે આત્મા છે ને ઉપાસના છે તે સાધ્ય સાધક ભાવ છે. સાધ્ય ભાવ એટલે સાધતા સાધતા સધાઈ ગયો તે સાધ્ય. સાધક દવાસ દશામાં સાધતા સાધતા પૂર્ણ સધાઈ ગયો તેને સાધ્ય કહેવામાં આવે છે. પછી આગળ સાધવાનું બાકી નથી રહેતું, પૂરેપૂરું સધાઈ ગયું, સાધવા યોગ્ય હતું તે પૂરેપૂરું સધાઈ ગયું એને સાધ્ય કહેવામાં આવે છે. સાધ્ય બે અર્થમાં લેવાય છે, ત્રિકાળી આત્મા છે એને પણ સાધ્ય કહેવાય છે અને પૂર્ણ પર્યાયને પણ સાધ્ય કહેવાય છે. પછી ધ્યેય પણ બે પ્રકારે કહેવાય છે, આશ્રયના ત્રિકાળી સ્વરૂપને પણ ધ્યેય કહેવાય છે અને જે ગોલ છે એને પણ ધ્યેય કહેવાય છે. કે આખરે અમારે ક્યાં પહોંચવું છે, અમારું પહોંચવાનું ધ્યેય શું, કે કેવળ જ્ઞાનને મોક્ષ દશાએ અમારું પહોંચવાનું ધ્યેય છે. તો એ ગોલને પણ ધ્યેય કહેવાય છે અને જેનું ધ્યાન કરવામાં આવે છે એને પણ ધ્યેય કહેવામાં આવે છે. ધ્યાનના વિષયને પણ ધ્યેય કહેવાય છે અને પૂર્ણ જ્યાં પહોંચવું છે ગોલને પણ ધ્યેય કહેવામાં આવે છે, કે આ અમારું ધ્યેય છે. જેમ ચક્રવર્તીનું ધ્યેય શું, કે છ ખંડ સાધવા, તે સાધવાના ધ્યેય નીકળ્યા છે. છ ખંડને સાધવાના ધ્યેય આપણે નિર્ણય કરીને નીકળીએ ને, હવે આપણો આ ધ્યેય છે, આ આપણને પ્રાપ્તિ થવી જોઈએ, એ ધ્યેય આપણે કામ કરવાનું છે. તો એ રીતે જ્યાં જે પ્રકરણ ચાલતું હોય ત્યાં તેનું અર્થઘટન કરવું. શબ્દો તેના તે છે પણ બંનેનો જે વાચ્ય છે એ જુદું જુદું છે, એક પૂર્ણ પર્યાય છે ને એક પૂર્ણ સ્વરૂપ છે. તો જ્યાં જે વાચ્ય હોય એ વાચ્ય સમજવું. હવે શું છે કે પ્રયોજનનો વિષય પણ બે પ્રકારે નિરૂપિત છે શાસ્ત્રમાં. જેની પ્રાપ્તિ અર્થે યોજના કરવામાં આવે એને પ્રયોજન કહેવામાં આવે છે. તો કે પ્રાપ્તિ કોની કરવી છે, કે પૂર્ણતાની પ્રાપ્તિ કરવી છે, તો કે એ તો પર્યાય આશ્રિત પ્રયોજન થયું. પણ પ્રયોજનભૂત વિષય, પ્રયોજનભૂત સ્વરૂપ કયું, તો કે પોતાનો આત્મા, એક સમયની પૂર્ણ પર્યાય પણ નહીં. જ્યાં પ્રયોજનભૂત વિષય લેવો હોય કે આ આત્માને પ્રયોજનભૂત વિષય શું, તો કે પોતાનું મૂળ સ્વરૂપ, એમાં સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન પર્યંતની કોઈ પર્યાય પ્રયોજનભૂત વિષય નથી, એ જાણવાના વિષયમાં જાય છે, પ્રયોજનના વિષયમાં આવતો નથી. કેમ કે એ આલંબનનો વિષય નથી, આશ્રયનો વિષય નથી, માટે એ અપ્રયોજનભૂતમાં જાય છે. એટલે પ્રયોજનનો વિષય પણ જ્યાં ચર્ચાનો હોય ત્યાં શું પ્રકરણ ચાલે છે એ સમજમાં ન હોય, તો એક વાત પકડી રાખી હોય, ગમે તે એક વાત પકડી રાખી હોય અને બીજી વાત શાસ્ત્રકાર ચલાવતા હોય તો સમાધાન નહીં થાય, કે અહીંયા આમ કેમ કહ્યું, અહીંયા આમ કેમ કહ્યું. શું બધા જયચંદજીનો ભાવાર્થ લઈએ, જુઓ જયચંદજીનો જે 14 કળશ ઉપરનો ભાવાર્થ છે ને, એમાં છેલ્લી નીચેથી 5મી લીટીથી લ્યો, કે આ પ્રમાણે ગુણી ગુણની અભેદ દ્રષ્ટિમાં આવતું જે સર્વ પરદ્રવ્યથી જુદું અને પોતાના પર્યાયોમાં એક રૂપ નિશ્ચળ, પોતાના ગુણોમાં પણ એક રૂપ, ઉત્પન્ન થયેલા ભાવોથી ભિન્ન પોતાનું સ્વરૂપ. તો અહીંયા પોતાનું સ્વરૂપ બતાવવા માટે ગુણ પર્યાયને હારે લીધા. ખરેખર તો ગુણ પર્યાય રહિત આ સ્વરૂપ છે. હા, ગુણ પર્યાયના ભેદોથી રહિત છે, એમાં પર્યાયથી તો રહિત છે, ગુણના ભેદ તો અંતરલીન થાય છે, એમાં ગર્ભિત છે, પણ પર્યાય તો ગર્ભિત નથી એની અંદર, અંશ તો છૂટો જ છે, કેમ કે એ વિશેષ છે, પરિણામ તો અંશ છે ને આ અપરિણામી સ્વરૂપ છે, પણ છતાં વાત એમ કરી તો હવે એમાં જો પ્રમાણનો વિષય કેવી રીતે આત્માને સાધકપણામાં કામમાં આવે છે એ ખબર ન હોય તો પ્રમાણો તો કેવળ નકામું ઠરે. એ તો કે પ્રમાણ જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિને જ હોય, મિથ્યા દ્રષ્ટિને તો હોય નહીં. શું તો પછી એમાં એમ કહે છે કે એ પ્રમાણમાં જે દ્રવગુણ પર્યાય સહિતનું જે દ્રવ છે એમાં એક રૂપ જે નિશ્ચળ છે એને અહીંયા અમે આત્મ સ્વરૂપ કહીએ છીએ. એટલે વ્યવહારના વિષયને બાદ રાખીને નીકળ્યું. એટલે પ્રમાણ બતાવી અને પ્રમાણમાંથી વ્યવહારને બાદ કરીને નિશ્ચયનો વિષય બતાવ્યો. કહેવાની શૈલી જોઈ જયચંદજીની, એવી શૈલીથી પણ વાત આવે. જો આખું વસ્તુ વ્યવસ્થા બરાબર ન સમજાણી હોય તો ક્યાંક ક્યાંક અસમાધાન થયા કરે, અથવા જ્યાં પોતા પોતે જે રીતે અનુકૂળ સમજ્યો હોય એ વાત આવે ત્યારે એ રાજી થાય, ત્યારે એને એમ થાય કે આ આપણું આવ્યું, આ અમારું આવ્યું, કે આ દિવ્ય ધર્મમાં પણ એમ જ સાંભળ્યું છે, શું ભગવાનની વાણી સમસ્ત્રમાં સાંભળી ત્યારે એ આપણું આવ્યું. વળી પાછું જો પોતાના અભિપ્રાયથી બીજો વિષય આવે એટલે વળી એલર્જી થઈ ગઈ હોય, એટલે વળી પાછી પર્યાયની વાત આવી, વળી પાછી ભેદની વાત આવી, વળી પાછી નિમિત્તની વાત આવી, ભાઈ વાત તો બધી આવે. એ બધી વાતને એક બાજુ કેવી રીતે લઈ જવી એનું નામ નહીં જ્ઞાન છે, નહીં એટલે દોરી જવું. બધાનું કેન્દ્ર સ્થાન તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. દિવ્ય ધ્વનિનું કેન્દ્ર સ્થાન પણ શુદ્ધાત્મા છે, દ્રષ્ટિ જ્ઞાન અને ચારિત્રનું કેન્દ્ર સ્થાન પણ, સંજ્ઞાન ચારિત્રનું કેન્દ્ર સ્થાન પણ શુદ્ધાત્મા છે. તો એ બધા કોઈ પણ વિષય આવે એને કેવી રીતે કેન્દ્ર સ્થાન બાજુ દોરી જવા એનું નામ નહીં જ્ઞાન છે, નહીં નહીં ટુ લીડ. શુદ્ધ નહીં પણ શુદ્ધાત્મામાં લઈ જાય ને અશુદ્ધ નહીં પણ શુદ્ધાત્મામાં લઈ જાય તો એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવાય ને, નહીં તો મિથ્યા જ્ઞાન થઈ ગયું. એ એટલે વ્યવહારના વિષયને અવલંબનમાંથી બાદ કરવો, એમ જાણવામાં એક બાજુ રહી જાય, ગૌણ થઈ જાય, મુખ્ય ત્રિકાળી થઈ જાય, ત્યારે એ પ્રમાણ થાય, નહીતર પ્રમાણ થાય નહીં. એમ છે, શૈલી એવી લીધી છે કે પોતાના પર્યાયોમાં એક રૂપ, પર્યાયોમાં દ્રવ ક્યાંથી આવ્યું, આવ્યું પર્યાયોને બાદ કરતા આવ્યું, પર્યાયોમાં પર્યાયત્વને બાદ કરતા આવ્યું, ગુણોમાં ગુણ ભેદને બાદ કરતા આવ્યું, પણ છે તો ખરું ત્યાં દ્રવ્યમાં છે, ગુણમાં છે ને પર્યાયમાં સળંગ પરમાર્થ સ્વભાવ છે, એટલે દ્રવગુણ પર્યાયના ભેદે નથી પણ અનુભય સ્વરૂપ છે. શાસ્ત્રમાં તો અનુભય સ્વરૂપની વાત લે છે, એટલા માટે તો એટલે એવી વાત લીધી છે. અહીંયા જ્યાં જ્યાં શાસ્ત્રકારનો કહેવાનો અભિપ્રાય છે એ પોતાનો દ્રષ્ટિકોણ બરાબર ત્યાં એને સમજાવવો જોઈએ, એ કહેવા ધારે છે તે સમજાય, નહીતર પોતાની ધારણા અને અભિપ્રાય પ્રમાણે અર્થઘટન થઈ જાય એવું બને. ભાવાર્થ શું છે? આખું વાક્ય બોલો. એસ જ્ઞાન ઘનો નિત્ય આત્મા, બરાબર છે, નિત્ય સાથે આત્મા જાય છે. શ્લોકમાં પણ એમ જ છે, શ્લોકમાં પણ એમ જ છે, એસ જ્ઞાન ઘનો નિત્ય આત્મા, એવો જ્ઞાન ઘન જે નિત્ય આત્મા છે તે સિદ્ધિની સિદ્ધિમભિપ્સુભિ સિદ્ધિની સિદ્ધિની પ્રાપ્તિને આ ઈચ્છુક પુરુષોએ એમ શું એમણે સિદ્ધિનો અર્થ સ્વરૂપ કર્યો છે, પણ ખરેખર સિદ્ધિ એટલે પૂર્ણ પર્યાય છે. શું સિદ્ધિને અભિલાષાવાળા હોય સાધ્ય સાધક ભાવ દ્વારા બે પ્રકારે પણ એક જ આત્મા સમ્યક પ્રકારે ઉપાસ્યમાન છે, ઉપાસવા યોગ્ય છે. બરાબર છે.
નિત્ય
સેવા યોગ્ય છે એમ લીધો છે, પણ જાય છે એ સહ જ્ઞાન ઘન આત્મા, એમ એ સહ જ્ઞાન ઘનું નિત્ય આત્મા, એમ નિત્ય વધારે, આત્માનું વિશેષણ નિત્ય છે ને એ વધારે બેસે છે. ને એમણે સદાય ઉપાસવા યોગ્ય છે, એટલે ભૂતમાં ભવિષ્યમાં વર્તમાનમાં સદાય આત્મા જ ઉપાસવા યોગ્ય છે એમ લીધું છે, અર્થ એવો કર્યો છે ગુજરાતીમાં. અને ઢુંઢારીમાં એવો અર્થ કર્યો છે કે નિત્ય એવો જે આત્મા છે તે ઉપાસવા યોગ્ય છે. કારણ કે છે કે આત્મા છે તે સદાય ઉપાસવા યોગ્ય છે, કોઈ કાળે આત્મા સિવાય બીજું ઉપાસવા યોગ્ય નથી એમ કાળ અપેક્ષિત લીધું છે, ઉપાસવાના કાળ અપેક્ષિત લીધું છે, બોલો આત્માના ની નિત્યતા અપેક્ષિત લીધું છે. હા જોઈ લઈ એમાં સ્વરૂપ લીધું છે ને, પણ સિદ્ધિ એટલે પૂર્ણ દશા થાય. સકળ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ ને ઉપાદેયપણે અનુભવનારા જીવોએ એષ આત્મા એટલે ઉપાદેય એવા પોતાના શુદ્ધ ચૈતન્યને સદાકાળ અનુભવો નિત્યમ સમુપાસિતામ એમણે એ લીધું છે, એમણે આપણા ગુજરાતી અર્થ પ્રમાણે લીધું છે. એટલે સંસ્કૃતમાં એવું છે, સંસ્કૃત વ્યાકરણ એવું છે કે કયું વિશેષણ ક્યાં લાગુ કરવું એ દરેકના અભિપ્રાય પ્રમાણે અર્થ જાય છે. કેમ કે ત્યાં ભાષાનો એવું બંધન નથી કે વિશેષણ અહીંયા કેમ વાપરું, અહીંયા કેમ ન વાપરું, પહેલાં કેમ વાપરું ને પછી કેમ ન વાપરું. ગુજરાતીમાં હિન્દીમાં એ ત્યાં એવું છે કે જે જેનું જે નામનું જે શબ્દનું જે ક્રિયાનું જે વિશેષણ હોય એની સાથે એને જોડવામાં આવે. શું સુંદર ઘર, તો એ ઘરની સાથે સુંદર શબ્દ જોડ્યો. શું એવું જેનું જે વિશેષતા બતાવ્યું હોય એના નામ સાથે એ વિશેષણને જોડવામાં આવે છે. ત્યારે સંસ્કૃતમાં એવું બંધન નથી, જોકે કાવ્યમાં તો ગુજરાતીમાં એવું બંધન નથી, કાવ્યમાં એવું બંધન નથી, વ્યાકરણનું બંધન કાવ્યને લાગુ ન પડે. શું બોલવામાં ભાષામાં લખવામાં લાગુ પડે કે મારે મારા ઘરે જવું છે, શું તો હું જનારો કરતા પછી કર્મ આવે, ક્યાં જવું છે કે મારા ઘરે, અને જવું છે એ છેલ્લું ક્રિયાપદ આવે. એમાં છે જવું મારે મારા ઘરે એવું ન બોલાય, ત્યારે કાવ્યમાં એવું ચાલે, એને પાછો વ્યાકરણનો નિયમ નથી લાગુ પડતો. એટલે કાવ્યનો અર્થ કરવામાં પણ પોતપોતાના અભિપ્રાય પ્રમાણે માણસ અર્થ કરતા હોય છે. એમ અહીંયા પણ જયચંદજીએ જુદી રીતે અર્થ કર્યો છે, રાજમલજીએ જુદી રીતે અર્થ કર્યો છે, અને અહીંયા ગુજરાતીમાં પણ જુદી રીતે અર્થ કર્યો છે. ગુજરાતી તો છે ઢુંઢારીનો જ ગુજરાતી આમ તો કરવાનું છે, પણ છતાં ક્યાંક ક્યાંક એવું થઈ જાય છે. હવે ભાવાર્થ ચાલે છે ને, આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક જ છે, આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક જ છે ત્રણે કાળે, પરંતુ એમાં પૂર્ણરૂપ સાધ્ય ભાવ છે અને અપૂર્ણ રૂપ છે તે સાધક ભાવ છે. પર્યાયની અંદર બે પ્રકારની પર્યાયો છે, સાધક ભાવ છે તે અપૂર્ણ રૂપ છે, અને જે સાધ્ય ભાવ છે એ સાતતા સાતતા પૂર્ણ દશા પ્રાપ્ત થઈ તેને સાધ્ય ભાવ કહેવામાં આવે છે. અહીંયા એ વાત છે, અહીંયા સાધ્ય એટલે ત્રિકાળી આત્મા એમ નથી લેવું, અહીંયા તો બંને અવસ્થાની વાત છે. આત્મા તો જ્ઞાન સ્વરૂપ એક જ છે, પરંતુ એનું પૂર્ણ રૂપ જે સાધ્ય ભાવ છે અને અપૂર્ણ રૂપ જે સાધક ભાવ છે, એવા ભાવ ભેદથી, પર્યાયના એવા બે ભાવ ભેદથી બે પ્રકાર છે, પણ એ બે પ્રકારે એકને જ સેવવો, જ્ઞાન સ્વરૂપ જે આત્મા એક છે તેને જ સેવવો, પૂર્ણ પર્યાય પણ આત્માને સેવવો, એની ઉપાસના કરવી, અને સાધક દશામાં પણ આત્માને જ સેવવો, બીજાને સેવવાની વાત રહેતી નથી. એકની જ પરમાત્મ પદ છે, તે જ ઉપાસવા યોગ્ય છે, તે જ આરાધવા યોગ્ય છે, તે જ સાધવા યોગ્ય છે, બીજું કાંઈ સાધવા યોગ્ય નથી. એમાં એ સમ્યક એકાંત છે, એને સમ્યક એકાંત કહેવામાં આવે છે. કે અનેકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ અર્થે ઉપકારી છે, સિવાય અન્ય હેતુ એ ઉપકારી નથી. એટલે અન્ય હેતુ જ્યાં થતો હોય ત્યાં તે અનેકાંત નથી રહેતું, સમ્યક અનેકાંત નથી રહેતું, પણ મિથ્યા અનેકાંત થઈ જાય છે. હવે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ સાધક ભાવ છે એ ગાથામાં કહે છે કે જે સાધક ભાવે ઉપાસવાની વાત કરી, તો સાધક ભાવ શું છે? તો કે સાધક ભાવ છે એ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ છે. શું? અને એ દર્શન જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ આમ કહેવાય, ત્રણ નામ થયા દર્શન જ્ઞાન અને ચારિત્ર, પણ તે એક જ નિશ્ચય દ્રષ્ટિમાં તો એ એક જ છે, એને એક આરાધના કહેવામાં આવે છે, સાધના કહેવામાં આવે છે. શું? વ્યવહાર દ્રષ્ટિએ એના ત્રણ ભેદ છે, નિશ્ચય દ્રષ્ટિએ તેનો એક જ ભેદ છે, એને એકલી આધના આરાધનાને સાધના જ કહેવામાં આવે છે, એને સાધક ભાવ કહેવામાં આવે છે. એમાં ત્રણ ભેદ જોવામાં આવતા નથી, સમજવામાં આવે છે, પણ અનુભવવામાં ત્રણ પ્રકાર જુદા જુદા લેવામાં આવતા નથી. એ સમજવા માટે શ્રદ્ધા આને કહેવી, જ્ઞાન આને કહેવું, આચરણ આને કહેવું. શું? પણ ત્રણ ભેદ પડતા નથી. જેમ કે ઉપયોગ છે એ સ્વરૂપમાં સ્થિર થયો તેને સ્વરૂપ આચરણ કહેવું. શું? ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થયો શુદ્ધો ઉપયોગ વખતે, ત્યારે એને સ્વરૂપ આચરણ કહેવું. તો કોણ સ્થિર થયો? કે જ્ઞાનનો ઉપયોગ. તો ઉપયોગ અને સ્થિર થવું એ બેને જુદા કેવી રીતે પાડશો? કે એને જુદા પાડી શકાતા નથી, એ ત્રણે સાથે ચાલે છે એમ કેવું છે. ત્યારે આરાધન થાય છે, વિશેષ લેશું ગાથાનું.